એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આપણે સૌ આપણા નેતાઓ વિશે ફરિયાદ તો કરતા જ હોઈએ છીએ.
હા, એ તો ખરું.
પછી ભલે એ રાજકારણી હોય કે પછી કંપનીના સીઈઓ, પણ શું એવું બની શકે કે આપણે તેમની પાસે ખોટી અપેક્ષાઓ રાખી રહ્યા છીએ? કદાચ સમસ્યા નેતામાં નહીં પણ આપણી સમજમાં હોય. આજે આપણે એક એવા જ વિચાર પર ચર્ચા કરીશું જે કહે છે કે મોટાભાગના સમયે આપણને નેતાની નહીં પણ એક સારા મેનેજરની જરૂર હોય છે.
બિલકુલ સાચી વાત, અને આ બંને વચ્ચેનો ફરક સમજવો ખૂબ જ જરૂરી છે.
હા,
અને આ જ ફરક સમજાવવા માટે આપણે આજે કીથ ગ્રિન્ટના પુસ્તક લીડરશીપની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આ પુસ્તક આપણને સારો નેતા કોણ છે એ સવાલથી આગળ લઈ જાય છે.
અને કયા સવાલ પર લાવે છે?
એ આપણને એ સવાલ પર વિચારવા મજબૂર કરે છે કે નેતૃત્વની જરૂર ક્યારે પડે છે. આ એક આમ જુઓ તો નાનો પણ ખૂબ જ શક્તિશાળી ફેરફાર છે.
કે નેતાના ગુણગાન ગાવાને બદલે નેતૃત્વના અસલી રોલ અને ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરવું.
ચોક્કસ,
આજના જટિલ સમયમાં તો આ સમજ ખૂબ જ કામ લાગી શકે છે.
એકદમ, કારણ કે જો આપણે દરેક સમસ્યા માટે એક જ હીઓની રાહ જોઈશું ને તો કદાચ નિરાશ જ થઈશું. ગ્રિન્ટ આપણને સમસ્યાને પારખવાની એક નવી દ્રષ્ટિ આપે છે,
જેથી આપણે સાચા પડકાર માટે સાચો અભિગમ વાપરી શકીએ.
બરાબર.
તો જેમના આ વિચાર પર આપણે વાત કરી રહ્યા છીએ એ કીથ ગ્રિન્ટ છે કોણ? એમની બાતમાં આટલો વજન કેમ છે? કારણ કે નેતૃત્વ પર લખનારા તો ઘણા છે.
સાચો સવાલ છે. કીથ ગ્રિન્ટ આમ તો યુનાઇટેડ કિંગડમની એક ખૂબ જ પ્રતિષ્ઠિત વોરવિક બિઝનેસ સ્કૂલમાં પ્રોફેસર છે, પણ તેઓ માત્ર એક શૈક્ષણિક વિદ્વાન નથી. તેઓ ક્રિટિકલ લીડરશીપ સ્ટડીઝના ક્ષેત્રમાં એક મોટું નામ ગણાય છે.
એક મિનિટ, ક્રિટિકલ લીડરશીપ સ્ટડીઝ, આ શબ્દ થોડો ભારે લાગે છે. એનો સાદો અર્થ શું થાય?
ક્રિટિકલ એટલે કે એવો અભ્યાસ જે નેતૃત્વ વિશેની આપણી જૂની ઘડાઈ ગયેલી માન્યતાઓ પર જ સવાલ ઉઠાવે છે.
ઓકે.
જેમ કે પેલી માન્યતા છે ને, નેતાઓ જન્મે છે બને નહીં, અથવા એક મજબૂત નેતા જ બધું ઠીક કરી શકે છે. ગ્રિન્ટ અને તેમના જેવા વિચારકો આ માન્યતાઓને ઊંડાણથી તપાસે છે
અને તેની ખામીઓ બતાવે છે.
બરાબર.
ઓકે, એટલે કે તેઓ ચીલાછાલુ વાતો નથી કરતા, પણ તમે કહ્યું કે તેઓ માત્ર એકેડેમિક નથી.
હા, અને એ જ વાત તેમને ખાસ બનાવે છે. શૈક્ષણિક કારકિર્દી પહેલા તેઓ બ્રિટિશ રોયલ મરીન્સમાં ઓફિસર તરીકે સેવા આપી ચૂક્યા છે.
ઓહો.
અને એટલું જ નહીં, ઉદ્યોગ જગતમાં પણ 10 વર્ષ કામ કર્યું છે.
એટલે એમની વાતો માત્ર થિયરી નથી પણ વાસ્તવિક અનુભવનો નિચોડ છે.
એકદમ. તેઓ જાણે છે કે કટોકટીના સમયે નિર્ણયો કેવી રીતે લેવાય છે અને એક મોટા સંગઠનમાં પડકારો કેવા હોય છે. એટલે જ તેઓ નેતૃત્વ સાથે જોડાયેલી ભ્રામક વાતોને આટલી સરળતાથી તોડી શકે છે.
રસપ્રદ. તો ચાલો હવે તેમના મુખ્ય વિચાર પર આવીએ. આ પુસ્તક નેતૃત્વ વિશે એવું તો શું કહે છે જે આપણી આખી સમજને બદલી શકે છે?
જુઓ, પુસ્તકનો સૌથી મોટો અને પાયાનો વિચાર એ છે કે નેતૃત્વ એ કોઈ વ્યક્તિનો ગુણ નથી.
ગુણ નથી તો શું છે?
એક પ્રતિક્રિયા છે, ખાસ પ્રકારની સમસ્યાઓ સામેની પ્રતિક્રિયા. ગ્રિન્ટ કહે છે કે આપણે નેતા કોણ છે તેના પર ધ્યાન આપવાને બદલે આપણી સામે સમસ્યા કઈ છે તેના પર ધ્યાન આપવું જોઈએ.
અચ્છા.
કારણ કે સમસ્યાનો પ્રકાર જ નક્કી કરે છે કે આપણને મેનેજરની જરૂર છે, કમાન્ડરની જરૂર છે, કે પછી ખરા અર્થમાં એક લીડરની જરૂર છે.
એટલે કે વન સાઇઝ ફિટ્સ ઓલ જેવું કંઈ નથી.
બિલકુલ નહીં. ગ્રિન્ટ આપણને એક અદ્ભુત ફ્રેમવર્ક આપે છે જે સમસ્યાઓને 3 ભાગમાં વહેંચે છે. અને આ સમજ્યા પછી આપણને ખબર પડે છે કે આપણે મોટા ભાગે ખોટા સાધનથી ખોટો સ્ક્રૂ ફેરવવાનો પ્રયત્ન કરીએ છીએ. પુસ્તકનો હેતુ આપણને top 10 લીડરશીપ સ્કિલ્સ શીખવવાનો નથી,
પણ આપણી વિચારવાની રીતને બદલવાનો છે.
હા, તે આપણને હીરો પૂજામાંથી બહાર કાઢીને સમસ્યા કેન્દ્રિત બનાવે છે.
ઓકે, આ વાત મને ખૂબ જ રસપ્રદ લાગી રહી છે. જો નેતૃત્વ માત્ર અમુક ખાસ સમસ્યાઓ માટે જ છે તો પછી બાકીની રોજબરોજની સમસ્યાઓનું શું દરેક પડકાર માટે નેતૃત્વ જરૂરી છે?
બહુ સરસ સવાલ, અને આ જ ગ્રિન્ટના વિચારનો હાર્દ છે. તેઓ કહે છે કે મોટાભાગના પડકારો માટે નેતૃત્વની જરૂર જ નથી હોતી.
ખરેખર?
હા, ચાલો તેમના ત્રણ પ્રકારના સમસ્યાઓના વર્ગીકરણને સમજીએ. પહેલી છે શાંત સમસ્યાઓ, ટેમ પ્રોબ્લેમ્સ.
શાંત સમસ્યાઓ?
હા, આ એક કોયડા જેવી છે. તે જટિલ હોઈ શકે છે, પણ તેનો ઉકેલ જાણીતો હોય છે. એક પ્રક્રિયા હોય છે.
જેમ કે?
જેમ કે ચંદ્ર પર રોકેટ મોકલવું. તે અત્યંત જટિલ છે, પણ તેની પાછળ ભૌતિકશાસ્ત્રના નિયમો અને એન્જિનિયરિંગની એક નિશ્ચિત પ્રક્રિયા છે.
બરાબર.
અથવા કોઈ બિલ્ડિંગનો પ્લાન પ્રમાણે બાંધકામ કરવું. આ પ્રકારની સમસ્યાઓ માટે સંચાલન જરૂરી છે, સારો પ્લાન, યોગ્ય સાધનો અને પ્રક્રિયાનું પાલન.
એટલે અહીં કોઈ કરિશ્માઈ નેતાની જરૂર નથી, પણ એક કુશળ મેનેજરની જરૂર છે.
એકદમ સાચું.
બરાબર. એટલે કે જ્યાં પ્રક્રિયા સ્પષ્ટ હોય ત્યાં મેનેજમેન્ટ કામ લાગે. બીજો પ્રકાર કયો છે?
બીજો પ્રકાર છે ગંભીર સમસ્યાઓ, ક્રિટિકલ પ્રોબ્લેમ્સ. આને આપણે કટોકટી કહી શકીએ, અચાનક આવી પડેલી આફત.
ઓકે, કટોકટી.
હા, જેમ કે કોઈ ફેક્ટરીમાં આગ લાગવી, અથવા કોઈ દર્દીને અચાનક હાર્ટ એટેક આવવો. અહીં ચર્ચા વિચારણા કરવાનો સમય નથી હોતો.
તાત્કાલિક પગલાં લેવા પડે.
હા, તાત્કાલિક અને નિર્ણાયક પગલાં. આ માટે આદેશ, કમાન્ડ જરૂરી છે. ફાયર બ્રિગેડનો ઓફિસર કે સર્જન જે રીતે તરત જ સૂચનાઓ આપે છે તે કમાન્ડ છે. અહીં અનુભવ અને સત્તાના આધારે ઝડપી નિર્ણયની જરૂર છે.
સમજાયું. શાંત સમસ્યાઓ માટે મેનેજમેન્ટ, ગંભીર સમસ્યાઓ માટે કમાન્ડ. તો પછી નેતૃત્વ ક્યાં આવે છે?
નેતૃત્વની જરૂર પડે છે ત્રીજા પ્રકારની સમસ્યાઓ માટે, જેને ગ્રિન્ટ કુટિલ સમસ્યાઓ, વિકેટ પ્રોબ્લેમ્સ કહે છે.
કુટિલ સમસ્યાઓ?
હા, આ એવા પડકારો છે જ્યાં સમસ્યા શું છે તેના પર જ લોકો સહમત નથી હોતા. તેનો કોઈ એક સાચો જવાબ નથી હોતો.
મતલબ કે એક ઉકેલ લાવો તો બીજી સમસ્યા ઊભી થાય.
બરાબર જ. તમે એક ઉકેલ લાવો તો તેમાંથી 10 નવી સમસ્યા ઊભી થાય.
કોઈ ઉદાહરણ આપી શકો?
ચોક્કસ. વિચારો કે અમદાવાદ જેવા મોટા શહેરમાં ટ્રાફિકની સમસ્યા. કોઈ કહેશે કે વધુ ફ્લાયઓવર બનાવો, કોઈ કહેશે પબ્લિક ટ્રાન્સપોર્ટ સુધારો,
કોઈ કહેશે કે લોકોની ગાડી ખરીદવાની માનસિકતા બદલો.
હા, તમે ફ્લાયઓવર બનાવો તો થોડા વર્ષોમાં લોકો વધુ ગાડીઓ લઈ લે અને ટ્રાફિક પાછો એવો ને એવો. આ એક કુટિલ સમસ્યા છે. એવી જ રીતે ગરીબી, ભ્રષ્ટાચાર કે પછી કોઈ કંપનીનું નેગેટિવ વર્ક કલ્ચર બદલવું.
આ બધા માટે નેતૃત્વની જરૂર છે.
હા, આ બધા માટે નેતૃત્વ, લીડરશિપ જરૂરી છે.
વાહ, હવે આખી વાત સ્પષ્ટ થઈ. તો નેતૃત્વનું કામ જવાબ આપવાનું નથી, પણ લોકોને એવા રસ્તે લઈ જવાનું છે જેનો કોઈ નકશો જ નથી.
એકદમ સાચું. નેતૃત્વનું કામ સાચા સવાલો પૂછવાનું છે, લોકોને એકઠા કરવાનું છે અને અનિશ્ચિતતાનો સામનો કરવા માટે તેમને પ્રોત્સાહિત કરવાનું છે. ગ્રિન્ટ કહે છે કે આપણી સૌથી મોટી ભૂલ એ છે કે આપણે ગરીબી જેવી કુટિલ સમસ્યાને શાંત સમસ્યા સમજીને કોઈ સરકારી યોજનાથી, એટલે કે મેનેજમેન્ટથી ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ,
અથવા તેને કટોકટી સમજીને કોઈ આદેશથી ઉકેલવા જઈએ છીએ,
અને એટલે જ મોટાભાગે નિષ્ફળ જઈએ છીએ.
પણ એક મિનિટ, આપણે ઇતિહાસમાં એવા ઘણા નેતાઓ જોયા છે જેમણે પોતાના કરિશ્માથી લોકોને પ્રેરિત કર્યા છે. તો શું આપણે કરિશ્માને સાવ નકારી શકીએ?
ખૂબ જ સારો પ્રશ્ન. ગ્રિન્ટ કરિશ્માને નકારતા નથી, પણ તેના પ્રત્યે સાવધાન કરે છે. તેઓ કરિશ્માના અંધારા પાસા, એટલે કે ડાર્ક સાઇડ તરફ ધ્યાન દોરે છે.
ડાર્ક સાઇડ?
હા, ઇતિહાસ એવા કરિશ્માઈ નેતાઓથી ભરેલો છે જેઓ પાછળથી સરમુખત્યાર બન્યા.
સાચી વાત છે.
ડ્રિન્ટ કહે છે કે કરિશ્મા એ નેતામાં નથી હોતો, એ તો અનુયાયીઓ અને પરિસ્થિતિની દેણ હોય છે. આપણે ઘણીવાર અનિશ્ચિતતાથી એટલા ડરી જઈએ છીએ કે કોઈપણ વ્યક્તિ જે આત્મવિશ્વાસથી કહે કે મારી પાસે બધા જવાબો છે, આપણે તેને આપણો તારણહાર માની લઈએ છીએ.
જ્યારે કે સાચું નેતૃત્વ આનાથી વિપરીત છે.
હા, સાચું નેતૃત્વ તો એ સ્વીકારે છે કે મારી પાસે જવાબ નથી, પણ ચાલો સાથે મળીને શોધીએ.
આ તો ખૂબ જ ઊંડી વાત છે. તો ચાલો આ પુસ્તકમાંથી મળતા મુખ્ય સંદેશાઓને ફરી એકવાર સ્પષ્ટ રીતે તારવીએ. પહેલો અને સૌથી મહત્વનો સંદેશ કયો ગણાય?
સૌથી પહેલો અને પાયાનો સંદેશ એ છે કે નેતૃત્વ, સંચાલન અને આદેશ વચ્ચેનો ભેદ સમજો. આ ત્રણેય અલગ અલગ સાધનો છે અલગ અલગ કામ માટે.
સારો લીડર એ નથી જે હંમેશા લીડરશિપ જ કરે.
બરાબર. સારો લીડર એ છે જે પરિસ્થિતિને પારખીને નક્કી કરે કે અત્યારે કયા રોલની જરૂર છે, શું અત્યારે પ્લાન બનાવવાની જરૂર છે, એટલે કે મેનેજમેન્ટ,
કે પછી તાત્કાલિક નિર્ણય લેવાની જરૂર છે, એટલે કે કમાન્ડ,
કે પછી લોકોને સાથે લઈને એક અજાણ્યા રસ્તે ચાલવાની જરૂર છે, એટલે કે લીડરશિપ.
અને બીજો મુદ્દો, જે મને લાગે છે કે આપણી વિચારવાની રીત બદલી શકે છે તે એ છે કે સમસ્યા જ મુખ્ય પાત્ર છે, નેતા નહીં.
હા, આ એક ખૂબ જ શક્તિશાળી વિચાર છે. આપણું ધ્યાન કોણ આપણો નેતા બનશે પરથી હટાવીને આપણી સામે સમસ્યા કઈ છે પર લાવવાની જરૂર છે.
સમસ્યાનું સાચું નિદાન એ જ અડધી જીત છે.
ચોક્કસ. જો આપણે પ્રદૂષણ જેવી કુટિલ સમસ્યાને એક શાંત સમસ્યા સમજીને માત્ર કાયદા બનાવતા રહીશું, મતલબ કે મેનેજમેન્ટ કરતા રહીશું, તો ક્યારેય સફળ નહીં થઈએ.
અને ત્રીજો મુદ્દો, જે આજના સોશિયલ મીડિયાના યુગમાં ખૂબ જ પ્રસ્તુત છે, તે છે વીર પૂજાનો અંત. આ પુસ્તક એકલા હાથે બધું બદલી નાખનાર હીરો નેતાના ખ્યાલને પડકારે છે.
બરાબર. ગ્રિન્ટ સ્પષ્ટ કહે છે કે નેતૃત્વ એક સહિયારી પ્રક્રિયા છે. તેમાં અનુયાયીઓની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે.
અચ્છા.
નેતા ત્યારે જ સફળ થાય છે જ્યારે અનુયાયીઓ સ્વેચ્છાએ અને સમજી વિચારીને તેને અનુસરવાનું પસંદ કરે, અંધભક્તિથી નહીં.
એટલે આ એક ડાન્સ જેવું છે જેમાં બંને પાર્ટનરની જરૂર પડે.
બહુ સરસ ઉપમા છે.
આ પુસ્તકમાં કેટલાક એવા વાક્યો છે જે વિચારવા પર મજબૂર કરી દે. ચાલો તેમાંથી કેટલાક પર વાત કરીએ. પહેલો વિચાર છે, નેતૃત્વ એ નથી જે નેતાઓ કરે છે, તે એ છે જે નેતાઓ અને અનુયાયીઓ સાથે મળીને પ્રાપ્ત કરે છે.
આનો સીધો અર્થ એ છે કે સફળતાનો શ્રેય માત્ર નેતાને ન આપો અને નિષ્ફળતાનો દોષ પણ માત્ર તેના માથે ન ઢોળો. તે એક ટીમ ગેમ છે.
જેમ કે ક્રિકેટ ટીમ જીતે ત્યારે આપણે કેપ્ટનની પ્રશંસા કરીએ છીએ, પણ જીત તો આખી ટીમના કારણે મળી હોય છે.
બરાબર. નેતૃત્વ પણ એવું જ છે.
બીજો એક વિચાર છે, નેતૃત્વની કળા સમસ્યાનો ઉકેલ લાવવામાં જેટલી છે તેટલી જ સમસ્યાને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરવામાં પણ છે.
હા, આ કુટિલ સમસ્યાઓના સંદર્ભમાં બિલકુલ સાચું છે. ઘણીવાર આપણે ખોટી સમસ્યાનો ઉકેલ શોધવામાં વર્ષો કાઢી નાખીએ છીએ.
હમ,
સાચો નેતા એ નથી જે દાવો કરે કે મારી પાસે જવાબ છે, પણ એ છે જે લોકોને ભેગા કરીને પૂછે કે શું આપણે સૌ એ વાત પર સહમત છીએ કે આપણી અસલી સમસ્યા આ જ છે.
અને આ સવાલ પૂછવાની હિંમત એ જ નેતૃત્વ છે.
એકદમ.
અને ત્રીજો વિચાર, જે આખી ચર્ચાનો સારાંશ છે, કુટિલ સમસ્યાઓ માટે નેતૃત્વ, શાંત સમસ્યાઓ માટે સંચાલન અને ગંભીર સમસ્યાઓ માટે આદેશની જરૂર પડે છે.
હા, આ એક વાક્ય કોઈ પણ મેનેજર કે લીડર પોતાની ઓફિસના ડેસ્ક પર લગાવી શકે છે. તે સતત યાદ અપાવે છે કે સમસ્યા મુજબ પ્રતિભાવ બદલવો પડે છે.
એક જ હથોડીથી દરેક પ્રકારની ખીલી ઠોકી શકાતી નથી.
બરાબર. આ સમજ જ અસરકારકતાની ચાવી છે.
આ બધું સમજવામાં તો સરળ લાગે છે, પણ શું વાસ્તવિક જીવનમાં સમસ્યાઓને આ રીતે ત્રણ ખાનામાં વહેંચવી શક્ય છે? ઘણીવાર એક જ સમસ્યામાં ત્રણેયના અંશો હોય છે.
સાચો મુદ્દો છે. વાસ્તવિક જીવનમાં કોઈ પણ સમસ્યા શુદ્ધ શાંત કે શુદ્ધ કુટિલ નથી હોતી, પણ આ ફ્રેમવર્ક આપણને વિચારવા માટે એક દિશા આપે છે.
એકાદ ઉદાહરણથી સમજાવશો?
ચોક્કસ. દાખલા તરીકે, કોઈ કંપનીમાં નવું સોફ્ટવેર લાગુ કરવું. આ પ્રોજેક્ટમાં અમુક ભાગ શાંત છે, જેમ કે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું, તેના માટે સારું પ્રોજેક્ટ મેનેજમેન્ટ જોઈએ.
ઓકે.
પણ કર્મચારીઓને નવી સિસ્ટમ અપનાવવા માટે તૈયાર કરવા, તેમના ડરને દૂર કરવો, એ એક કુટિલ સમસ્યા છે.
એના માટે લીડરશિપની જરૂર પડશે.
હા, સંવાદ, સમજાવટ અને ધીરજ. અને જો અચાનક સિસ્ટમ ક્રેશ થઈ જાય તો એ ગંભીર સમસ્યા છે, જ્યાં આઈટી હેડે તરત આદેશ આપવો પડશે.
ઓકે, તો આ ફ્રેમવર્ક એક ચશ્મા જેવું છે જે આપણને કોઈ પણ પરિસ્થિતિને વધુ સ્પષ્ટ રીતે જોવામાં મદદ કરે છે. એક નાગરિક તરીકે આ આપણને કેવી રીતે મદદ કરી શકે?
એક નાગરિક તરીકે આપણે વધુ જાગૃત બની શકીએ છીએ. જ્યારે કોઈ રાજકારણી ચૂંટણીમાં આવીને કહે કે મને મત આપો, હું 100 દિવસમાં બેરોજગારી દૂર કરી દઈશ,
ત્યારે આપણે સમજી શકીએ કે તેઓ બેરોજગારી જેવી કુટિલ સમસ્યાને એક શાંત સમસ્યા તરીકે રજૂ કરી રહ્યા છે.
બરાબર. આ આપણને ખોટા વચનોથી બચાવે છે અને નેતાઓ પાસે વધુ વાસ્તવિક અપેક્ષાઓ રાખતા શીખવે છે.
અને અંગત જીવનમાં પણ આ ઉપયોગી થઈ શકે, જેમ કે જીવનમાં મારો ઉદ્દેશ્ય શું છે એ એક કુટિલ સમસ્યા છે.
હા, તેનો કોઈ તૈયાર જવાબ નથી.
તો આપણે એક જ વારમાં તેનો ઉકેલ શોધવાને બદલે નાના પ્રયોગો કરીને, ભૂલોમાંથી શીખીને અને ધીમે ધીમે આગળ વધી શકીએ છીએ. અહીં આપણે પોતાના જીવનના નેતા બનવાનું છે, મેનેજર નહીં.
બિલકુલ. તે આપણને અનિશ્ચિતતા સાથે વધુ સહજ બનતા શીખવે છે, જે આજના ઝડપથી બદલાતા સમયમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ કૌશલ્ય છે.
આ સમગ્ર ચર્ચામાંથી મારા માટે સૌથી મોટો વિચાર એ છે કે નેતૃત્વ વિશેની આપણી દ્રષ્ટિ વ્યક્તિ કેન્દ્રિતમાંથી સમસ્યા કેન્દ્રિત થવી જોઈએ. આપણે એ શોધવાનું બંધ કરવું જોઈએ કે આપણો આગામી હીરો કોણ હશે, અને એ વિચારવાનું શરૂ કરવું જોઈએ કે આપણી સામે સૌથી મોટો પડકાર કયો છે અને તેનો સામનો કરવા માટે આપણે સૌ સાથે મળીને શું કરી શકીએ.
અને મારા માટે આ શાંત, ગંભીર અને કુટિલ સમસ્યાઓનું માળખું ખૂબ જ શક્તિશાળી છે. તે કોઈ પણ પડકારને સમજવા માટે એક વ્યવહારુ સાધન પૂરું પાડે છે.
સાચી વાત.
તે આપણને શીખવે છે કે દુનિયાના સૌથી મોટા પડકારોનો સામનો કરવા માટે પ્રતિભાશાળી જવાબોની નહીં, પણ હિંમતભર્યા સવાલોની અને સાથે મળીને તે સવાલોના જવાબ શોધવાની તૈયારીની જરૂર છે. જવાબ આપવો સહેલો છે, સાચો સવાલ પૂછવો અઘરો છે. નેતૃત્વ એ જ અઘરું કામ કરવાનું નામ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક તરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.